चित्सभावाय भावाय सर्वभावान्तरं आत्मरूपयानुपम अद्भुतं याहि लखे भवसिन्धुतरो आत्मरूप। समय सार पूर्व रंग अधिकार गाथा 19। नो कर्म कर्मे हो मावड़ी कर्म ने नो कर्म छे ए बुद्ध जा लगी जीवनी अज्ञानी त्या लगी तेरे। आचार्य अमरचंद्र देव नो अनंत उपकार। गुरुदेवश्री भी आज घणो महिमा कर। कोई एमने काष्टा संगी कहे थे, इन्हें ख्याल नहीं कि कितलो मोटो अपराध करे थे, ए पण जणाव्यू। काले मने कोई पूछ्यु हतु कि आ काष्टा संगी शू छे, तो एक जैनावासी संघनी रचना करेली। कोणे करेली ए सांभळशो तो तमने आश्चर्य थशे। आचार्य कुंदकुन देवना शिष्य उमास्वामी देव, उमास्वामी देवना शिष्य लोहाचार्य देव। तो एक लोहाचार्य देवे मुनिराजे या काष्टा संघनी रचना करेली, जैनाभासी संघ कहवाय थे। जे आ मोर पिंछनी जे आपणे प्रथा छे आपणे त्यां अत्यारे हाल, एनी जग्याए गायना पूंछड़ाना जे वाळ होय એની પીંછી અને એવી કેટલીય બાબતો, કેટલી ચીજોથી ભ્રષ્ટ, કેટલીય ચીજોથી એ કાષ્ટા સંઘ એક નવીન રચના થયેલી, પોતાની કોઈને કોઈ માન્યતાઓને પોષવા અર્થે જેવી કોઈને કોઈ આવા સંઘોની રચના કરતો હોય છે। ઘણી હિસ્ટ્રી છે એની। આ તો એક સામાન્યભાઈએ પૂછ્યું હતું કે આ કાષ્ટા સંઘ શું છે, તો એક જૈનાભાષી સંઘની રચના એ વખતે થયેલી। ઇતિહાસ છે આ બધું, તો થતું આવવાનું છે। હવે પંચમકાળના અંત સુધી જે રક્ષક છે એ જ ભક્ષક બનતા હોય છે। જે જૈન શાસનના જે સંચાલકો છે એમના દ્વારા જ ઘણી હાનિ થવાની છે એવું કહ્યું છે એને, અને એ થોડું ઘણું દેખાય પણ છે એને। ત્યાં ને ત્યાં કોઈ પોતાના મત અને મતાંતરોની મુખ્યતા કરવા અર્થે અનેક ગ્રુપો પડી જાય છે, અને ગ્રુપો પડી જાય ને પછી ધર્મની હાનિ થતી હોય છે। અને એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, એનાથી આપણા સમ્યક દર્શનને કંઈ ફરક પડતો નથી। હા પણ એ તો ભ્રષ્ટતા કેટલી વાર લાગે, નીચે ઉતરતા કેટલી વાર લાગે હે ને, એટલે એ એમને આ હા। પણ પછી એ તો પાછળથી જે થયું હે આવે છે એમાં, તો એમના એમના દ્વારા થયેલી એમ। પછી તો ભટારકવાદ ઘૂસી ગયો ને ઘણી બધી મેટરો બની ગઈ હે ને, એ જે બધું થયું એ ઇતિહાસ છે સામે। એ તો પડતા કેટલી વાર લાગે હે ને, છતાં પણ એ ભાવલિંગી સંત હતા એટલે અર્ધપૂતગલ પરાવર્તનની અંદર અંતર્વ્રતકમ પોતાનું કાર્ય કરી જ નાખવાના છે। પણ આવું બધું ચાલતું હોય છે, જે હવે ધર્મની હાનિ થશે તો કોના દ્વારા થશે એ પણ કહ્યું છે 16 સપનામાં, કે જે ધર્મના સંચાલકો છે પ્રભાવના કરવાવાળા દ્વારા જ આની હાનિ થવાની હે ને, ખેંચાતાની થવાની। જે કોઈ એક પક્ષમાં એકાંત કરે, કોઈ પોતાની વાત સાચી ઠરાવવા ઠરે, અને એમ કરીને આજે બી ગ્રુપ બનતા જોવામાં આવે છે, અને એને લઈને આગળ હાનિ થવાની, એમાં કંઈ આપણે ચિંતિત થવાની જરૂર નથી, એ વાત મુખ્ય છે। એ બધું ઇતિહાસ તો જે છે નક્કી જ છે, પણ આપણે આપણું કામ કરવા માટે આપણી પાસે સાચી ગાઈડલાઇન છે અને પરવર્તમાન પર્યાયમાં યોગ્યતા છે એ વિચારીને આપણે આપણું કામ કરવું। તે ભાઈએ પૂછ્યું હતું મને ત્યાં બેઠો ત્યારે, એટલે વિકલ્પ આવ્યો, અને આજે બી પાછું નામ આવ્યું કાષ્ટા સંઘનું, અને આચાર્ય અમરચંદ્ર દેવને કાષ્ટા સંઘી ઠરાવે છે, તો એનાથી વધારે મોટો અપરાધ કયો હોઈ શકે એમ। કરુણાને પાત્ર હોય છે કેટલાક જીવો એમ અહીંયા કહે છે। હા, હવે અહીંયા જે આપણે મૂળ વાત ચાલે છે કે અજ્ઞાનના સ્વરૂપને ખોલી નાખ્યું, બની શકે કે આપણને અજ્ઞાન લાગતું જ ના હોય। અજ્ઞાન ન લાગવું એનું નામ જ અભેદ બુદ્ધિ છે। આપણને અજ્ઞાન જે છે એ વાસ્તવમાં એ જે ડિસક્વોલિટી જે દોષ છે એ દોષ ન લાગવા, દોષ છે દોષ ન લાગવો, ગુણ લાગવા, કર્તવ્ય ભાસવું, એનું નામ અભેદ બુદ્ધિ છે. તો અહીંયા કહે છે કે આ જીવ ક્યાં સુધી દુઃખી રહેશે, કે જ્યાં સુધી અજ્ઞાન હશે ત્યાં સુધી દુઃખી રહેશે. આ અવિનાભાવી કારણ છે, હે ને? એવું કાંઈ ના કહ્યું કે રોગી હશે તો દુઃખી રહેશે, હે ને? થોડીક સંયોગોની હીનતા હશે તો દુઃખી રહેશે, બુદ્ધિમાં કમી હશે તો દુઃખી રહેશે, એવું કાંઈ ના કહ્યું. અજ્ઞાની હશે તો દુઃખી રહેશે. તો એ અજ્ઞાન શું છે એની ચર્ચા આપણે બે ત્રણ વ્યાખ્યાનથી કરી રહ્યા છીએ. એમાં આચાર્ય દેવ અહીંયા કહે છે ટીકામાં કે જે જીવ આ કર્મ એટલે મોહ રાગ દ્વેષ આદિ અંતરંગ પરિણામ, મારા બુકમાં 318 છે, કર્મ એટલે મોહ આદિ અંતરંગ પરિણામ અને નો કર્મ એટલે શરીર આદિ બાહ્ય વસ્તુઓ કે જેવો હવે એની પહેચાન કરાવે છે. કાલે કઈ ઘણી ચર્ચા થઈ હતી, પણ સાથે આજે એટલું સાંભળી લો કે આ જે રાગ દ્વેષ આદિ જે અંતરંગ પરિણામ છે અને જે શરીર આદિ જે ધન ધાન્ય આદિ જે આ નો કર્મ છે, જે આપણા જીવન માટે ધ્યેય છે, હે ને, જે જગતના સમસ્ત અજ્ઞાની જીવોનું જેમાં જેને કર્તવ્ય ભાસે છે, એ કેવી ચીજ છે એની અહીંયા વાત કરે. જે શરીરાદિની સાર સંભાળ કરવી, અને એમાં એની કેર કરવી, સારું જગત, અને એમાં એટલી બધી એટલા બધા એડવર્ટાઇઝ ને એટલું બધું ચાલે છે ને, શરીર માટે આમ કરો ને તેમ કરો ને યોગા કરો ને એના માટે જે બી એ હોય બધી એના એ બધું ચાલ્યા જ રાખે છે. અને એમાં કહે છે કે એ બધી વસ્તુ શું છે એની પહેચાન કરાવે છે, હે ને? આ યોગાની તો એક વસ્તુ, એકવાર યોગા માટે કંઈક ચર્ચા આવેલી અહીંયા પેપરમાં કે યોગ કરે છે એનું આયુષ્ય વધે છે, હે ને? એનું લોજિક પણ આપ્યું, એમ નહીં એ લોજિકથી કહે છે, એ પણ આપણી વાતને રાખીને પાછી એની વાત કરી. અંદર લખ્યું હતું એને કે જેટલા શ્વાસ, જે જિનોરિઝમ કહે છે, જૈન ધર્મ કહે છે કે જેટલા શ્વાસ લેવાના છે એટલા જ લેશે. તો પછી મને એકદમ જિજ્ઞાસા થઈ, તો પછી આયુષ્ય કેવી રીતે વધે? તો એને લોજિક આપ્યું, હા, કે શ્વાસ જે લાંબા શ્વાસ લે તો 1000 ભલે રહે પણ લાંબા રહે તો કાળ વધે ને, તો એનું આયુષ્ય વધે. આવું લોજિક પણ આપ્યું. આવું રાસ્તામાં કોઈ જોક નથી, આ વાસ્તવમાં એ લોકો આવું માને. તો એ રીતે આયુષ્ય વધે છે. જે પણ અહીંયા એ બધું કર્તવ્ય આપણે પણ સમજીએ છીએ અને આપણે એ રીતે જીવન જીવીએ છીએ અહીંયા, એને કર્તવ્ય માનીએ છીએ, તો એ બધી વસ્તુઓ શું છે? તો અહીંયા કહે છે કે એ બધા પૂદગલના પરિણામ છે. પૂદગલના એટલે આપણી વસ્તુ જ નથી, અસ્થિર છે, સંયોગી છે, જવાવાળા છે. કાલે પૂદગલના પરિણામ છે એની આપણી વિશેષ ચર્ચા થઈ ચૂકી છે. બીજું વિશેષણ શું હતું? બીજું સર્ટિફિકેટ કહો કે તિરસ્કાર કરાવનારા છે, આત્માનો ત્યાગ કરાવવાવાળા છે. આ બધા જે પરદ્રવ્યમાં આપણે જે ફસાયેલા રહીએ છીએ, એમાં લક્ષમાં રહીએ છીએ, તો એમાં શું ચૂકાય છે, કઈ કિંમત ચૂકવી રહ્યા છીએ, એને મોક્ષ જવાનો માર્ગ જે છે, મોક્ષ માર્ગની વાસ્તવમાં ચૂકી જઈએ છીએ. આપણે આત્મકલ્યાણનો સમસ્ત માર્ગ ચૂકીને આપણે આમાં લાગેલા રહીએ છીએ, એમાં ઉપયોગ લાગેલો રહે છે, ઘણી બધું એમાં લોસ કરી રહ્યા છીએ આપણે. તો આ કહે છે કે એમાં એ તિરસ્કાર કરનારા છે એવા, એવી ચીજોને એવી રીતે રજૂઆત કરે છે કે આપણી ત્યાં એકત્વ બુદ્ધિ છૂટે. તો એમાં શું કહે છે, એમાં હવે આગળ વધે છે, એમાં કરનારા છે તેમનામાં અહીંયા સુધી તો વાંધો નથી. સાંભળે જોઈએ શું કહેવા માગે છે. ચલો એ તિરસ્કાર કરનારા પરિણામ છે, એ ઔદ્ગલિક પરિણામ છે, પણ આગળ બહુ ખતરનાક વાત કરે છે કે છતાં પણ એમાં અભેદ બુદ્ધિ કરે છે. મૂળ વાત એ છે, નુકસાન પહોંચાડવાવાળી વસ્તુ છે છતાં બી એમાં પ્રેમ રાખે છે, એ કરવા લાયક માને છે, એ વાત વધારે વિચારણીય છે, બરાબર? એમ અહીંયા કહે. એના માટે અહીંયા આખું જે ઉદાહરણ આપ્યું હતું ને, એ ઉદાહરણ આપણે વાંચ્યું નહોતું, હવે આની સાથે ઉદાહરણ જોડો. એના સાથે અભેદ બુદ્ધિ કરે છે, જે તિરસ્કાર કરાવવાવાળા પરિણામ હોય, જે આત્માના ત્યાગ કરાવવાવાળા પરિણામ હોય, જે આત્માના ત્યાગ કરવાવાળા પ્રસંગો હોય, એ પ્રસંગો આપણને ઉપાધિ લાગે, એ પ્રસંગો આપણને કર્તવ્યરૂપી લાગે, તો અહીંયા કહે છે કે આ જીવની જે બુદ્ધિ છે એ બગડી ગઈ છે, હે ને? એમ અહીંયા કહે છે. તો એ અભેદ બુદ્ધિ કરે છે. કેવા પ્રકારની અભેદ બુદ્ધિ કરે છે? તો મેં એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ થોડું બહુ ટ્રિપિકલ છે, પણ થોડું હવે વાંચીશું આપણે અને એક સરળ ઉદાહરણ બીજા મૂકીને આપણે સમજીશું. અભેદ બુદ્ધિને સમજાવવા માટે આચાર્ય દેવે બહુ અદ્ભુત ઉદાહરણ આપ્યું છે, બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. જુઓ હવે વાંચો પહેલી લીટી. જેવી રીતે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવોમાં તથા પહોળું તળિયું પેટાળ આદિના આકારે પરિણત થયેલ પૂતગલના સ્કંધોમાં આ ઘડો છે એમ, અને આ ઘડામાં આ સ્પર્શ રસ ગંધવર્ણ આદિ ભાવો તથા પહોળું તળિયું પેટાળ આદિ આકારે પરિણત પૂતગલ સ્કંધો છે એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે તેવી રીતે. કોઈને ખ્યાલ આવ્યો આમાં શું કહેવા માગે છે? હે, જેવી ઘડાના વિશે આપણને અનુભૂતિ છે, જેવી ઘડાના વિશે આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ હે ને, આમાં તો બહુ કે જે એના ગુણો અને એની પર્યાયો બરાબર, જે ઘડાનો જે પૂતગલ માટીનો જે સ્કંદરૂપી જે ઘડો છે એ ઘડામાં શું છે? સ્પર્શ રસ ગંધવર્ણ ગુણથી અભિન્ન છે હે ને, અને બીજું જે લીસો છે, સુવાળો છે, જે પણ રંગ લાલ છે, રાતો છે, જે પણ, અને બીજું શું છે? એની બીજી આકારની પર્યાયો લીધી, પ્રદેશત્વ શક્તિના કારણે આકાર જે રહે છે, કુંભારના કારણે નહીં, બરાબર છે? કયો જે તળિયું પહોળું છે, ગોળ છે, મોઢું નાનું હોય છે, એવું માટલું હોય છે, એવું જીવને અભેદ અનુભૂતિ હોય છે, એવું એને અનુભવમાં હોય છે, એવું એ જાણે છે. હવે આને થોડુંક આપણે ડાયલ્યુટ કરીએ, આને ઓર નજદીક લઈ દઈએ, કે જેમ માટલામાં કે મટકામાં શું હોય છે? માટી. માટી ક્યાં હોય છે? મટકામાં હોય, બરાબર છે? મટકામાં શું છે? માટી હોય છે, મટકામાં પાણી ના હોય. મટકું ક્યાં હોય? રસોડામાં કે માટીમાં? કોઈને રસોડામાં દેખાય છે મટકું? હેલો, આ બધી દ્રષ્ટિની કમાલ છે. ખરેખર માટલું ક્યાં છે હે ને? માટીમાં છે, કેમ કે માટીનું પણ નામ છે. માટલામાં શું હોય? ખાલી હોય કે ભરેલું હોય? માટલું ક્યારેક ખાલી હોય અને ક્યારેક ભરેલું હોય પહેલા એ તો નક્કી કરી લો, પછી આત્મા તરફ જઈએ છીએ. હેલો, માટલું હંમેશા ભરેલું હોય, એના ગુણ પર્યાયોથી હંમેશા ભરેલું હોય. માટલામાં હંમેશા માટી વ્યાપે છે. હજુ આપણે ઉદાહરણ લઈએ. આ જે ઉદાહરણ છે અહીંયા વ્યતિરેક ઉદાહરણ લીધું છે, એનું અન્વય ઉદાહરણ બી લઈ શકાય. આ ન્યાયની ભાષાઓ છે, સમજાવી દઉં છું, હમણાં ખ્યાલ આવશે તમને. કે જેમ કે ગોળમાં ગડપણ હોય છે, ગોળમાં શું હોય? ગડપણ હોય. ગડપણ ક્યાં હોય? ગોળમાં હોય, બરાબર છે? એ તો ખ્યાલ છે ને, એની આપણને અનુભૂતિ છે એમ અહીંયા કહે છે. ધીરે ધીરે ખ્યાલ આવે ઉદાહરણ, એવી આપણને અનુભૂતિ છે એમ. એના માટે આપણે કોઈ ક્લાસ કરવા પડતા નથી કે કોઈ વિચાર કરવા પડતા નથી. જ્યારે આપણે ગોળની જરૂર હોય તો આપણે એમ વિચારવા બેસીએ છીએ કે ગોળ ક્યાં હોય હે ને, તો ગોળ એના ગડપણ આદિ ગુણોમાં વ્યાપે. ગડપણ લેવું હોય તો ક્યાં હોય? તો કે ગોળમાં હોય. એવું શીખવા જઈએ છીએ ક્યાંય? આપણને અનુભૂત છે, એવી અનુભૂતિ છે હે ને, એવું આપણને ખ્યાલમાં છે. આવી અનુભૂતિ ક્યાં હોવી જોઈએ? જ્ઞાન અને આત્મામાં હે ને. આત્મામાં શું હોય? જ્ઞાન હોય. જ્ઞાન ક્યાં હોય? આત્મામાં. આત્મામાં શું હોય? જ્ઞાન જ હોય. હવે જળ લગાવી દો, બરાબર છે? જ્ઞાન ક્યાં મળે? આત્મામાં મળે. અને આત્મા ક્યાં મળે? જ્ઞાનમાં મળે. હું ક્યાં મળું? હું મારે મને મળવું હોય તો હું ક્યાં મળું? ઓફિસમાં મળું કે મંદિરમાં મળું કે કસાયમાં મળું? આ બહુ મોટી વાત છે, સામાન્ય લાગતી હશે પણ બહુ માર્મિક છે. આપણને મળવું છે, આપણને મળ્યા નથી ને, અને એટલે આ બધી રામાયણો ખુલી છે. અને આપણને મળવું હોય તો આ હું જ્ઞાનમાં મળું. આત્મામાં જ્ઞાન છે એ વાત તો બહુ જ સાચી છે, પણ જેના જ્ઞાનમાં આત્મા છે હે ને, એ વાસ્તવમાં આત્માને જાણે છે હે ને. આત્મામાં જ્ઞાન છે એ તો સામાન્ય કથન છે, બધા જાણે છે કે આત્મામાં જ્ઞાન હોય, ગોળમાં ગડપણ હોય, કઈ મોટી વાત છે? પણ જેના જ્ઞાનમાં આત્મા છે હે ને, એ મહત્વની વાત છે. અથવા આ જે જાણે છે એ હું છું એમ જાણે હે ને. આવે પંકજભાઈ, જે આ જાણે છે ને, આ જાણે છે એ હું છું એમ જાણે, એટલે હું કરનાર નથી, ત્યાં પછી આત્મા જણાય. જો એ નાથી ચૂક્યો તો પછી આ બધી જે અત્યારે જફાઓ ચાલે છે, જફાઓમાં જીવ ભરાઈ ગયો છે, ફસાયો છે એ રીતે. ખેર અહીંયા તો ઉદાહરણ ક્યાંથી ક્યાં લઈ ગયા આપણને, કે જેમ ગોળમાં ગડપણ છે એ એમાં વિચારવું નથી પડતું. જ્યાં આપણને ગડપણની અનિવાર્યતા થાય ત્યાં આપણે એકવાર બી બેસતા નથી એ ભેદજ્ઞાન કરવા કે ગડપણ ક્યાં મળે, હે ને. એનું ગોળ સાથે વ્યાપે વ્યાપકપણું છે, એમાં ગોળમાં વ્યાપેલું છે એવું વિચારવું પડે છે. સીધું ડબ્બામાં હાથ નાખીને લઈ લઈએ છે, હે ને. અને જ્ઞાન ક્યાં મળે, ગાયકમાં ગાયક ક્યાં મળે, જ્ઞાન જ્ઞાનમાં મળે, એ સમજવા માટે કેટલા વર્ષ લાગી ગયા? 25 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ. અહીંયા હશે દરેક કેટેગરીમાં 40 વર્ષથી ભણીએ છીએ એમ. તો કહે છે કે જેવી રીતે ગોળમાં ગડપણ છે એવી તેને જે અનુભૂતિ છે એ સહજ છે. ગોળમાં ગડપણ છે શીખવું નથી પડતું, એવું જેવું સહજ છે એવું સહજ ક્યાં હોવું જોઈએ? જ્ઞાન, આત્મામાં જ્ઞાન છે એમાં હોવું જોઈએ. પણ એવું ક્યાં છે આને? હવે ખ્યાલ આવ્યો? એવું આને દેહ આદિમાં અને રાગ આદિમાં સહજ થઈ ગયું છે, એમાં કાંઈ એને એમાં વિચારવું પડતું જ નથી, હે ને. જ્યાં દેહ ને આત્મા બે ઉભા છે ત્યાં એને કાંઈ સમજાવવું પડતું જ નથી, સમજવું પડતું જ નથી, એવું આ ભેદ બુદ્ધિ ક્યાં છે? દેહ આદિમાં, કર્મ અને નુકર્મમાં છે એમ અહીંયા કહે છે. એટલે આ વ્યતિરેક ઉદાહરણ થયું, ખ્યાલ આવે. વ્યતિરેક એટલે એની વ્યાપ્તિ બીજામાં કરવી, જ્યાં છે ત્યાં વ્યાપ્તિ ન કરીને અન્યથા વ્યાપ્તિ કરવી, અને એની વ્યાપ્તિ જેમાં થઈ શકે એમાં કરવી, તો એ અન્વય ઉદાહરણ થઈ ગયું. ન્યાયની ભાષા હોય છે, બરાબર છે. તો અહીંયા કહે છે કે એ રીતે અનુભવ કરે છે એટલે એટલું સહજ થઈ ગયું છે. અને એને એક વાર પણ એવું નથી લાગતું કે આ જે પણ હું આ કંઈક કરું છું, દૈનિક ક્રિયાઓ, દૈહિક ક્રિયાઓ જે પણ આપણી ચાલી રહી છે, એને ગ્રસ્ત જીવનમાં વેપાર અને વ્યવહાર એમ બંનેમાં જ આપણો સમય જાય છે ને. વેપારમાં અને લોકવ્યવહારમાં આની ખબર જોવી, આની ખબર જોવી, આ જે લોકવ્યવહાર, એને આનું આણું, આનું જિયારું, આનું લગ્ન, એ બધા લોકવ્યવહારમાં જ આપણું જીવન જાય છે. તો એમાં એવું એકવાર બી ભાષિત થતું નથી. શું નથી થતું? કે આ મોક્ષના વિરોધમાં થવાવાળા કાર્યો છે, આ મોક્ષના પ્રતિપક્ષી કાર્યો છે. એટલે ગ્રહસ્થ જીવનમાં એવા બધા કાર્યો હોય કે ના હોય? આશીષભાઈ, હોય જ ને, ચિંતા નહીં કરો. એ જ હોય, બીજું શું હોય? એ જ હોય. પણ એ હોય એનું પ્રોબ્લેમ નથી, પણ પેલી ફોર્મ્યુલા યાદ રાખો. ગ્રસ્ત જીવનમાં એ જ હોય, પણ આપણે શું કરવાનું છે, એ શું છે અને હું શું છું એનો વિવેક કરવાનો. કોઈ જગ્યાએ એ ના હોવું જોઈએ ને આ હોવું જોઈએ એ જૈન શાસનનો વાસ્તવમાં એ સિદ્ધાંતમાં બેસતું જ નથી. ગ્રસ્ત જીવન હોય તો એવું જ હોય, એનાથી વિરોધમાં ના હોય. એ જ હોય, બીજું શું હોય? વેપાર વ્યવહાર ના હોય તો, વેપાર અને વ્યવહારો ના હોય તો બીજું શું હોય? પણ એ શું છે, એ બધું શું છે એનો ખ્યાલ તો કરવો ને. આપણે એને એવું અપનાવી લીધું છે કે જેમ ગોળમાં ગડપણ, એવો ખ્યાલ આવ્યો? એવું અપનાવી લીધું છે કે એમાં ભૂલ લાગતી જ નથી, એમાં આપણને કોઈ એ દોષ છે, હે ને. જેમ જન્મ જરા મૃત્યુ આદિ શું છે, બધા દોષ કહ્યા ને, ક્ષુધા ત્રસા આદિ દોષ કહ્યા ને. આપણને ક્ષુધા દોષ લાગે છે કે ગુણ લાગે છે? ભૂખ ન લાગે તો ડૉક્ટર પાસે જઈએ કે મને ભૂખ નથી લાગતી, હેલે. તો એ દોષ છે, વાત એ નથી. ગ્રસ્ત જીવનમાં આ બધું હોય છે, પણ આપણે શું કરવું? આપણે એવી રીતે એમાં લાગ્યા છીએ, એવી રીતે એમાં ફસાયા છીએ, હે ને, કે આપણને એમ લાગતું નથી કે આ કોઈ આપણું કર્તવ્ય ના હોય, આપણને કર્તવ્ય માનીને. અને જે મુક્તિનો માર્ગ છે એમાં કર્તવ્ય ભાસતું નથી, ને આમાં એટલા રંગાયેલા રહીએ છીએ કે એમાં આપણને એક વાર બી યાદ નથી આવતું. આપણે બેગ લઈને જતા હોઈએ, હે ને, તો આપણને એક વાર બી નથી યાદ આવતું કે આપણા હાથમાં પીછી કમંડલ શોભે. મારે એ કહેવું છે, વાસ્તવમાં તમે ઇમેજિંગ બી તો કરવું જોઈએ ને, કંઈ કમસે કમ સપના બી તો જોવા જોઈએ ને, જે આપણે કાર્યને સાધવું છે એવું. ખરેખર એકવાર તમારું એટલું સાહસ વધી જશે અક્ષયભાઈ, ખરેખર તમે એકવાર વિચાર કરજો કે આપણા હાથમાં પીછી કમંડળ હોય, આપણે જંગલમાં જતા હોઈએ અને એક પરમાણુ માત્રની ગરજ હોય નહીં, કોઈ જગ્યાએ કમિટેડ હોઈએ નહીં, તો કેવું સ્વાધીન જીવન હોય. તમે કલ્પના માત્ર કરજો, જે સત્ય કલ્પનાઓ છે આ, તો એ કલ્પનાઓને તમે કરજો તો એ સપનાઓ સાકાર થઈ જશે તત્વજ્ઞાનને લઈને. કેમ કે ખરેખર તો જીવનું સાચું જીવન તો એ જ છે. આ બધું તો અને અશુદ્ધ જીવન છે, બગડેલું જીવન છે, જીવનનો બગાડ છે. આજે આપણે જીવી રહ્યા છીએ કોઈ જીવવા જેવું છે? મરી મરીને પરાધીન થઈને, અને હર સમય આધીનતા જોઈએ, હર સમય આધીનતા, તો એ કોઈ જીવન થોડી છે. અહીંયા કહે છે કે એમાં અભેદ બુદ્ધિ કરે છે એટલે એને જરા પણ એમ લાગતું નથી કે હું કંઈક ખોટું કરું છું. આખી દુનિયા એનું સમર્થન કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તમે માની લો કે બે ચાર ઓફિસો નવી ખોલો તો કેટલા બધા તમને બેસ્ટ ઓફ લક ને ઓલ ધી બેસ્ટ ને કોંગ્રેચ્યુલેશન ને આમ આવે તો આવ્યા રાખે ને, થંબ થંબ આવ્યા રાખે, હા આવે છે ને એ રીતે. પણ કોઈ કોઈ માની લો કે કોઈ દીકરો આપણો સોનગઢની પાઠશાળા કે સોનગઢની સ્કૂલમાં દાખલો લે હે ને, અથવા કોઈ માની લો કે કોઈ સ્મારક આદિમાં કોઈ ભણવા જાય, શાસ્ત્રી બનવા જાય, તો એમાં કોઈએ કોઈ વાર આજ સુધી ઓલ ધ બેસ્ટ કહેવા ગયો છે? સમજો જે હું કહેવા માગું છું, કે મારી સાથે આવી બધી ઘટનાઓ ઘટતી હોય છે એટલા માટે કહું છું હે ને. અમારા ઘરની જ વાત કરું, અમારે કોઈ હશે ફેમિલીમાંથી કોઈ અમેરિકા આદિ ભણવા જાય, જાય જતા હશે, જાય બધા બરાબર, તો મને ઘરેથી કહે કે ચલો આપણે જવાનું છે ત્યાં. બધું કેમ, શું છે, કોઈ પ્રવચન રાખ્યું છે? આપણે તો એ જ ખ્યાલ કે આપણી લાઈફસ્ટાઈલ એવી છે, તો કે ના ના કંઈ બીજું કામ છે, જલ્દી કે નહીં મળવા જવાનું છે, આ છે તે છે. બધું કારણ તો બતાવો, કામ તો બતાવો. તો કહે કે ભણવા જાય છે કે ત્યાં અમેરિકા જાય છે, તો આપણે કેમને એક ગેટ ટુગેધર રાખ્યું છે, તો આપણે એને હે ને પ્રમોટ કરવા જવાનું, અનુમોદના કરવા જવાનું છે. એટલે તમને ખ્યાલ આવે છે, બતાવો અક્ષય ભાઈ મારે શું કરવું જોઈએ, જવું જોઈએ કે ના જવું, અરે બતાવો, અરે જવું જોઈએ ના જવું જોઈએ તો જૈન શાસનનો વિષય જ નથી. એ શું છે હે ને, એ સંસાર માર્ગમાં અનુમોદના કરવાનું પરિણામ છે. કમસે કમ એટલો તો વિવેક રાખો, કદાચ જવાની મજબૂરી, જવાની મજબૂરી એટલે રાગની મજબૂરી, બાકી કોઈ મજબૂરી હોતી જ નથી. પત્ની પ્રત્યે રાગ હોય અને એનો ભાઈ ફોરેન જતો હોય, હેલાયો નહીં, તો એ રાગની મજબૂરી હોય. તો કમસે કમ એટલું તો વિચાર કરો કે આ જે કાર્ય થઈ રહ્યું છે એ જે આપણી હાજરી એને એ જવામાં પ્રમોટ કરે છે, અનુમોદના કરે છે. અને હું તો ઘણી વાર અમારા ત્યાં કહું, લાડમા અને બોરીવલી બંને જગ્યાએ, કે આજ સુધી માની લો કે કોઈ બહુ જે લૌકિક અભ્યાસમાં બહુ સારા પર્સન્ટેજે પાસ થઈ જાય તો લોકો પેંડા વેચે છે બરાબર છે, પણ પાઠશાલામાં નંબર પહેલો આવે તો કેટલા લોકોએ પેંડા વેચે, તો એનો મહિમા જ નથી. એને પારમેશ્વરી વિદ્યા છે, અનંતકાલના સુખની પ્રાપ્તિ થાય એવી વિદ્યા છે. ખ્યાલ આવ્યો? આ કહે છે ને કે ભાઈ એવું શરીર આદિમાં એકત્વ બુદ્ધિ કરે છે. તો એક ભાઈ મને કહે, અને અમે ગામ ગામ ફરતા હોય એટલે અનુભવ બહુ થતા હોય છે, તમને કહી દઉં હે ને. ગુરુદેવસિંહ આજે બી કેટલા અનુભવની વાતો કરીએ એમને, કેમ કે ક્યાંય ને ક્યાંય વક્તાઓને તો ક્યાંય ને ક્યાંય ભીડાવું પડતું હોય છે હે ને. એક ભાઈ કહે મને કે ભાઈ તમે કહો છો દેહ એમ એકત્વ બુદ્ધિ છોડી દે, દેહ તારો છે જ નહીં, દીકરા દીકરીઓ તારા છે જ નહીં, તો મને કે દીકરા દીકરીઓને રસ્તા પર રખડતા મૂકી દઈએ આમ, આ રીતે કહે. ખરેખર આવું આવે છે, આવું લોકો પૂછે છે, અને એવું પૂછે કે ના પૂછે એવું થતું હોય છે, કે પછી શું કરવાનું સાંભળજો. આ કેટલીક વાત આપણે આપણને કથનોમાં સિદ્ધાંતોમાં સાંભળવી ગમે છે, પણ જ્યારે પ્રેક્ટિકલ આવે ને ત્યારે શું વિચારવું જોઈએ, એટલા માટે આ ઉદાહરણો કહું છું. આપણા જીવનમાં બી આવું પ્રેક્ટિકલ આવે તો આપણે કેવી રીતે એને વિચારવું જોઈએ, કેવી રીતે લેવું જોઈએ, એટલા માટે હું આ ચર્ચા કરું છું. ખ્યાલ હું કોઈ જગ્યાની કોઈ પરિસ્થિતિ બતાવવાનું મારું કામ નથી, ઘણી વખત તો હું ઉદાહરણ બનાવી દેતો હોઉં છું, તમને ખ્યાલ આવે ને. તો માની લો કે હું માની લો ગયો તો એ પૂછે કે ભાઈ શું કરું, તો રસ્તામાં રખડતું મૂકી દેવા બાળકોને, શરીરને પડતું મૂકી દેવું કંઈ થાય તો. તું ગુરુદેશીની ભાષા આપણને બલ આપે છે કે તું એને છોડી દેવા વાળો કે રાખવા વાળો કોણ, તું શરીરને પડતું મૂકી દેવા વાળો કે તું શરીરને અપનાવવા વાળો કોણ. પરદ્રવ્યમાં તો તારો અધિકાર છે જ નહીં, કેમ કે એ બધી વ્યવસ્થાઓ તો ઉદયની વ્યવસ્થાઓ છે, અને એ ઉદયની વ્યવસ્થાઓ છે એ કોઈ બચવાની વાત નથી. તમે જોઈ લેજો, અને જ્યાં સુધી કેટલી બી દવાઓ કરો તમે, પણ ક્યારેક એક ફાકીથી બરાબર થઈ જાય છે, અને કરોડો રૂપિયાની દવાઓથી નથી થતું. કેમ, તો દવાથી થયું કે ફાકીથી થયું કે શાનાથી થયું, કે નહીં સાતા વેદની કર્મોનો ઉદય આવ્યો એટલે પરિસ્થિતિ થઈ, એ રીતે છે. તો એમાં બહારમાં તો કોઈ લોજિક બેસતું જ નથી આપણી બુદ્ધિને અને બહારની વસ્તુમાં તો. એટલે કહે કે એ તો ઉદય સ્વરૂપ છે, સાંભળજો હવે. પછી એમાં મેં એમ કીધું, આ તો બનેલી ઘટના છે, મેં કીધું કે જો એમાં તો કે એમાં તારું ચાલતું જ નથી, એમાં તારો અધિકાર જ નથી, પરદ્રવ્યમાં તારું કોઈ ઉપજતું જ નથી બરાબર છે, પરંતુ તું એને પોતાનું માનવાનું છોડી દે. તો કે કેમ, કે તારું છે નહીં એટલે. તો કે એનાથી શું થશે, એને પૂછ્યું. આ તમને કાઉન્ટર પ્રશ્નો કહું છું, એ બી એક બહુ જ તત્વનો વિચારક જીવ હતો, એને એટલા માટે ચર્ચાઓ આગળ વધતી હોય છે. કોઈ વિરોધ કરવા માટે નહોતો, જિજ્ઞાસા હતી. તો કે નાથી સાહેબ શું થઈ જશે, ચલો હું માની લઉં કે આ હું નથી, એ હું નથી અને હું એ નથી, એ માની લઉં. તો કે માનવાથી શું થશે, એ માનવાથી સાંભળજો, એ માનવાથી એ થશે, કેમ કે એ વાત સાચી છે. અને એ માનીશ તું, અને કઈ રીતે માનીશ, શાસ્ત્રમાં કહ્યું છે એટલે નહીં, યુક્તિથી, લોજિકથી, ઉદાહરણથી, એને પૂરી પરીક્ષા કરીને માનજે. અને પરીક્ષા કરીને માનજે તો નિર્ણયમાં જશે, અને નિર્ણયમાં જશે તો પછી અનુભવ કરીને માનવાનો પ્રસંગ આવશે. કોઈ બી વાત એમને નહીં માની લેવી, વાત સાચી છે એ તો એમને જ માની લેવી. કેમ કે કોને કહી છે, સર્વજ્ઞ ભગવાને. પછી કેવી રીતે આમ સત્ય છે એ માનવા માટે એની પરીક્ષા કરવી પડે. એની પરીક્ષા કરવી પડે એટલે લોજિકથી, ન્યાયથી આ વાત બરાબર આમ જ બેસે છે, અને ના બેસે ત્યાં સુધી વારંવાર વિચાર કરવો, હે ને, અંદર ફેરફાર નહીં કરી દેવો, હે ને. જે આપણે પહેલાં ગણિત ભણતા ને તો પાછળ જવાબ આપવામાં આવતા, અત્યારે ખ્યાલ નથી, એ વખતે તો આપણે અહીંયા દાખલો કરીએ તો પાછળ જવાબ બરાબર છે કે નહીં મેળવતા, પણ બરાબર જવાબ ના આવે તો શું કરવાનું આશીષભાઈ, જવાબ બદલી નાખવાનો પાછળનો. તો એમ નહીં કરવાનું, શાસ્ત્ર બદલી નહીં નાખવાના. આજે ગુરુદેવસિંહ ઘણું કહ્યું, તને ના કેટલું મોટી વાત કહી કે તારાથી ન થાય તો કાંઈ નહીં, પણ તું આ માર્ગ સાચો છે એમ શ્રદ્ધા તો આ જ રાખજે, તો એક દિવસ તારા સંસારનો અંત આવવાનો ચાન્સ છે. ભાઈ એક એક કથન જે કહ્યા છે ને, શું વાત કરું, એમ બહુ ક્રીમ પ્રવચનો છે, બહુ માખણ છે એમ. તો મેં એને કહ્યું કે ભાઈ જો તું એમ માની લઈશ તો શું થશે, તો એ થશે કે તું દવા કરાવવા તો જઈશ, કેમ કે સંસ્કાર છે અને લોકવ્યવહારમાં, લૌકિક કાર્યોમાં એ બધું એ પ્રકારનું પ્રયોજન હોય છે, નિમિત્ત નૈમિત્તિક પ્રસંગો હોય છે. દવા લેવા જઈશ, દીકરા દીકરીઓને એડમિશન લેવા જઈશ, હે ને, બિઝનેસ હશે તો તું કમાવા જઈશ, હે ને, ઉઘરાણી જઈશ, બધું થશે બરાબર, એ બધું થશે. પરંતુ ત્યાં એક ફાયદો એ થશે કે જ્યારે એ મારું છે ને એમ તું માનીશ ને, માનેલું હશે તો તને માનસિક શાંતિ થશે બરાબર, માનસિક શાંતિ થશે. કેમ કે તારી ત્યાં એટેચમેન્ટ, તારી અનુભાગ શક્તિ ઘટી છે એના 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 એકત્ર સાથે, તો એટલી તને ત્યાં વિશેષ શાંતિ થશે, માનસિક શાંતિ થશે, ઓર તત્વ વિચારના ઉપાય કરવાનો સ્કોપ વધશે. સાંભળજો એક એક વસ્તુ, તો એનાથી માનસિક શાંતિ થશે, તાત્કાલિક શાંતિ થશે, અને જો એ પ્રતીતિમાં કન્વર્ટ થઈ જાય છે તો ત્રૈકાલિક શાંતિ થઈ જશે, સાદી અનંતકાલ શાંતિ થઈ જશે. બે શબ્દ કહ્યા, હે ને, ત્રૈકાલિક બી કહ્યું, અનેક જીવોની અપેક્ષા, અને જો એ પ્રતીતિ થઈ ગઈ તો એટલી પ્રતીતિ તને અનંતકાલ તને સ્થિર રાખવાવાળી વાત તારી અહીંયા પાયો નખાઈ ગયો છે, એટલું મોટું કામ થશે. એટલે તું આને ઉડાવી નહીં દે એમ, હે ને, તને ન બેસે, તને આ વાત નથી ગળે ઉતરતી, તો તું એની વિશેષ પરીક્ષા કરી અને વાસ્તવમાં એ કેવી રીતે સત્ય છે, આ કેવી રીતે આ વાત બેસે ગળે ઉતરે એનો ઉપાય કર, એનો પ્રયાસ કર. એનું નામ સ્વાધ્યાય, વાંચવાનું નામ સ્વાધ્યાય નહીં, માત્ર વાંચવાનું નામ સ્વાધ્યાય નહીં, વાંચીને આ પ્રમાણે કરવું એનું નામ સ્વાધ્યાય. તો આ બધું આ રીતે છે ભાઈ, બહુ અદ્ભુત વાત છે. આ જીવની પાસે વાસ્તવમાં એ દૈનિક કાર્યો, દૈહિક કાર્યોમાં એટલો વ્યસ્ત છે કે એને ફુરસદ જ નથી. સાની ફુરસદ નથી, તત્વ વિચાર કરવાની, આત્મહિતમાં નિમિત્ત બનવાવાળા પ્રસંગોમાં આવવાની પણ એની પાસે વાસ્તવમાં સફુરસદ નથી. સાંભળજો આગળ, અહીં આવવાવાળા જીવોની હાલત બી બતાવી દઉં. અરે આત્મહિતના પ્રસંગોમાં આવે છે, સ્વાધ્યાય ખૂબ કરે છે, અને બધા જ શિબિરો એટેન્ડ કરે છે, પરંતુ તત્વ વિચાર કરવાની ને તત્વ નિર્ણય કરવાની ફુરસદ નથી. તો બે સમાન છે, તમે સમજી લેજો. અહીંયા આવ્યા પછી બી આ ગાથામાં આમ, પેલા ગાથામાં આમ, અહીંયા આમ, અહીંયા આમ, બરાબર છે ને, હશે એ બધું આવશે માર્ગમાં, પણ તત્વ નિર્ણય સુધી નથી પહોંચતો. તો કહે છે કે એમાં એ જ થયું, કાંઈ ફરક પડતો નથી. આ ભેદ બુદ્ધિ છે બહારના કાર્યોમાં. અગર જો તત્વ નિર્ણય કરવાનો અગર જો એનો એજન્ડા ના હોય તો પછી આ બધું કાર્ય કરવા પાછળનો ઉદ્દેશ, આ પાછળ કરવાનું એમ શું હોઈ શકે બતાવો ભાવિનભાઈ, પુણ્યની રૂચિને તો ઓર શું હોઈ શકે? તો એ અભેદ બુદ્ધિ થઈ કે ના થઈ, સામા ભાવકર્મ અને નોકર્મ બંનેમાં. ઊંડે ઊંડે આ ચાલે છે આ ભેદ બુદ્ધિ, પણ ખ્યાલ નથી આવતો. માન લો કે જે બધા આપણે દેરાસરમાં મંદિરમાં જિનાલયમાં આવીએ છીએ અને આપણો આત્મકલ્યાણ કે આત્મદર્શન કરવાનું એજન્ડા ના હોય, છતાં આવીએ છીએ તો શું કામ આવતું હશે? મને તો બહુ વિચાર આવે કે જો એના માટે નથી આવતો તો શું કામ આવતું હશે? આ તો પરંપરાથી આવતું હશે, કાં તો દુનિયાને દેખાડવા આવતું હશે, કાં તો પુણ્યની રૂચિથી આવતું હશે. જો એ રીતે આવે છે, અગર આત્માની દ્રષ્ટિ કરવાનો ઉદ્દેશ વગર આવે છે, તો એ બધા જ પ્રસંગો, એ બધા જ કાર્યો હે ને, એ બાહ્ય કાર્યો અને એના નિમિત્તમાં બનવાવાળા ભાવો, એ બધા શું છે? એમાં અભેદ બુદ્ધિ છે, એકત્વ બુદ્ધિ છે, ખોટી બુદ્ધિ છે. એમ એ રીતે આ બધું ચાલે છે. થોડોક વિચાર કરજો, એને ફુરસદ જ નથી. છોકરાઓને કહીએ કે ભાઈ ચલો આ બધું સાંભળો કે નહીં, અમારે બહુ કામ છે, બહુ કામ છે. એટલે કામ ભોગ બંધનની કથાવાળું કામ નહીં, કામ એટલે શું? બહુ રાગ છે, અમારે બહુ બધા વિકલ્પો છે અત્યારે હાલ, આ અને સ્પેસ જ નથી. એમ આપણા જ્ઞાનમાં એક તો મતિ શુદ્ધ જ્ઞાન કેટલું લિમિટેડ, અને એમાં કેટલી લિમિટેશન, પાછી લિમિટેડ છે અને લિમિટેશનો પણ છે, અને એમાં એટલું બધું ભરી દઈએ છીએ એ આત્મહિતના વિચાર કરવાની એમાં સ્પેસ જ નથી રહેતી. બરાબર છે? અને અપ્રયોજન ભૂત, એનું નામ અભેદ બુદ્ધિ. આ અભેદ બુદ્ધિ પર તો હું, અમે લોકો જ્યારે આ ગાથાઓ લીધેલી ને, એ જે અત્યારે બી ચાલે છે, અમે લગભગ 15 વર્ષથી ચાલી રહ્યું છે, હવે એન્ડમાં આવી રહ્યા છે નિત્ય સ્વાધ્યાયમાં પણ, તો આમાં કેટલીય ચર્ચાઓ કરેલી છે. કેમ કે આપણને અભેદ બુદ્ધિ પકડાવી જોઈએ મારે, એટલા માટે આ ચર્ચા કરું. આપણને ખ્યાલ નથી આવતો, આપણે એમાં બસ એમાં ચાલ્યા જઈએ છીએ. આપણને આ ભેદ ક્યારે બી એવો વિચાર આવ્યો, માન લો કે તમે એક મકાન લીધું, 2 બેડમાંથી 3 બેડમાં આવ્યા, 4 બેડમાં આવ્યા કે બંગલામાં આવ્યા, મને તમારી ફિલિંગ બતાવો. તમે 2 બેડમાંથી 4 બેડમાં આવો છો ત્યારે શું ફિલિંગ હોય? હવે મને બહુ કમ્ફર્ટેબલ છે, હે ને, હવે પહેલાં કરતાં કમ્ફર્ટેબલ છે. તો કહે છે કે એમાં ત્રિકાલવર્તી મુનિરાજોનો અવર્ણવાદ છે, જેને ગ્રસ્તપણાનો ત્યાગ કર્યો છે, હે ને, જેમને ઘરમાં સુખ નથી એવી, મતલબ કે એ પ્રકારની પ્રતીતિ છે જેને, એવા સમસ્ત જ્ઞાનીઓનો અવર્ણવાદ થાય. ગજબ છે આ બધી વસ્તુ એમ, અને અમારે આ બધા આવા બી ફેસિંગ કરવા પડે છે. કેમ કે જનરલી આ જે ઓપનિંગ સેરેમની કે જે બી ગ્રહ પ્રવેશ હોય ને, તો હવે જે આપણામાંથી એકાદ જણ તો સ્વાધ્યાયી હોય તો પ્રવચન રાખે અને મને બોલાવે. આવા તો મારી પાસે 100-100 પ્રવચન રેકોર્ડિંગમાં છે, કેમ કે હું એટલા માટે રેકોર્ડ પર રાખું છું, ક્યારેક કંઈ બી એનું પ્રૂફ જોયો તો કે આમ કીધું તું એમ. હેલા તો જવું ને, પછી આપણે તો શું કહીએ એમ કે નહીં નહીં બહુ સ્પેશિયસ છે, નહીં હવાન પશ્ચિમથી ને વેસ્ટ ઓપન છે ને એવું બધું કહીએ. ગુરુદેવસિંહની યાદ આવે કે ના આવે, આમાંથી નીકળવું ભારે પડશે. આપણે તો એ જ મેસેજ આપીએ ને, ભલે આપણા બુદ્ધિમાં એ વાત સેટ છે કે નથી પછીની વાત, પણ મેસેજ આપવાનો આવે તો એ જ આપીએ ને. સમજમાં આવે છે? તો જ્યાં હું એમ કહું ને કે અગર જો તમને આ ઘરમાં કમ્ફર્ટેબલ લાગે, સમજો કે જે વાસ્તવમાં 5 ઇન્દ્રિયના પાપનો ભોગવવાનો આ પાપનો અડ્ડો છે. ઘર એટલે શું? પાપ ભોગવવાનો અડ્ડો, વિવેક રીતે પાપ ભોગવવાનો અડ્ડો. હા, વિવેક ને, કેમ કે રસ્તામાં જે ન કરવા જેવા કાર્યો કરે એ રીતે છે. અને એની અંદર પછી અમને બોલાવે એટલે અમે બરાબર, એમાં જેને બોલાવ્યો હોય એને તો કે નહીં તમે અમને એલર્ટ કરી દીધા, એ તો એમ કહે થેન્ક્સ કે ભાઈ આમાં આમાંનો આ ઘરનો મહિમા આવે તમને, ગ્રસ્તપણું છોડવાનું છે. કમસે કમ એમ તો થવું જોઈએ કે અત્યારે આમાં આમાં રહેવાનો ભાવ ક્યાં સુધી રહેશે સાહેબ, એમ ક્યાં સુધી રહેશે, એવો વિચાર તો આવવો જ જોઈએ. એ પ્રસંગ શું છે અને મારું જીવનનું કર્તવ્ય શું છે, એવા હર કાર્યોમાં આગળ જો આ યાદ નથી આવતું તો સમજી લેવાનું કે એમાં અભેદ બુદ્ધિ છે. એમાં આપણને સહજ લાગે છે, એમાં ભૂલ લાગતું જ નથી કે એમાં બસ આ તો બધું હોય ના, આ રીતે જ હોય હે ને. આખી દુનિયા પહેલાં તો મેજોરિટીથી આ જોઈએ કે બધા આ જ કરતા હોય છે, પછી જ્ઞાનીઓનો પણ લાગે, જ્ઞાનીઓને પણ બધા આ હોય છે, પણ જ્ઞાનીઓની અંદરની પ્રવૃત્તિ પરિણતિ શું ચાલતી હોય છે તને ખ્યાલ છે, ત્યાંથી તને જોતા આવડે છે. અરે આત્માથી જીવોને પણ જે પ્રયત્નમાં છે એને પણ ઉદયમાં આવ્યું છે, કદાચ તો એની જે આસક્તિમાં પણ આવો ભાવ આવ્યો છે, બે રીતે લઈ લો, તો પણ આમાં આવવું એને એકવાર બી એને પોસાતું હશે. આમાં આવું એને એમ નહીં લાગતું કે જો ક્યાં સુધી આટલું રાગ રહે છે, એ રીતે રાગને પોતાના રાગની નિંદા કરતો હશે કે નહીં કરતો હોય, એ રીતે પોતાના સ્વભાવની સ્થાપના આડકતરી રીતે પણ કરતો હશે કે નહીં કરતો હોય, તમે વિચારજો. આમાં એક આમાં મેં તમને કીધું હતું, હું એટલા માટે કહું છું કે આવું આપણે ત્યાં પ્રસંગ આવે તો આપણા કેવા વિચારો હોવા જોઈએ, આપણે આને કેવી રીતે લેવું જોઈએ આવા પ્રસંગને, હે ને. તમે ઘરમાં ઝઘડા નહીં કરતા, નહીં નહીં હું તો નહીં આવું, તમે ઓપનિંગ નહીં કરતા, એવી હઠનો માર્ગ નથી. ઘણા લોકો એ રીતે ચડી જાય છે, એ પણ ઠીક નથી. જે ત્યાં જે રીતે જે યોગ્ય રીતે થતું હોય એ રીતે, પછી અયોગ્ય રીતે નહીં. દેવી દેવતાઓની સ્થાપનાની રીતે નહીં, જે સામાન્ય જે રીતે થતું હોય તે થતું હોય, તો એ વખતે એ પ્રસંગોમાં તમારે તમારી દ્રષ્ટિમાં તમારા વિચારોમાં કેવી રીતે વિચારવું જોઈએ, આ પ્રસંગને કેવી રીતે લેવા જોઈએ, એ અહીંયા વાત છે. વાસ્તવમાં આ બહુ જબરજસ્ત કન્સેપ્ટ છે. ખરેખર આટલી લીટી પર અગર ખુલાસા થઈ જાય છે છેક સુધી બી, હે ને, તો બહુ મોટું કામ થઈ જાય. આનાથી ભિન્નતા, 31મી ગાથામાં એ જ આવવાનું છે. દેહ અને આત્માને ભિન્ન જાણવું, ભિન્ન અનુભવ કરવો, એનું નામ જ આરાધના છે, અને એ જ સાચી આરાધના છે. તો એ રીતે છે, દેહને ભિન્ન જાણવું. મારી પાસે તો ફુરસદ જ નથી, મારી એમ જ આપણે તો જે આપણને આપણું આત્માના હિત કરવાનું ફુરસદ ના હોય તો જે કરવા જે કાર્ય કરવામાં ફુરસદ છે તો એમાં અભેદબુદ્ધિપૂર્વક જ હોઈ શકે, એ સીધું લોજિક બેસે છે. એ રીતે મુનિરાજોને સ્વરૂપમાંથી બહાર આવવાની ફુરસદ નથી, અને આપણને સ્વરૂપની વાત સાંભળવાની ફુરસદ નથી, સાંભળીએ તો નિર્ણય કરવાની ફુરસદ નથી. એનો અર્થ કે બીજે ક્યાંય આપણે આપણને એંગેજ રાખવું એમાં આપણને ભૂલ લાગતી નથી, દોષ લાગતો નથી, એંગેજ રહે એની પણ ચિંતા નથી કે અહીંયા તું નિર્ણય કરને કે તું તારા શ્રદ્ધાના પક્ષવાળી વાત તું ઉભી કર, એકવાર તું કરી તો જો, પછી શું થશે કે પછી એ થશે કે ત્યાં કોઈ બી પરિસ્થિતિઓ આવશે તો એને તને ફેસ કરતા આવડી જશે, હે ને, સમ્યક રીતિથી ફેસ કરતા આવડી જશે, એમાં તને રહેતા આવડી જશે. એ પરિસ્થિતિમાં જ્યાં મારું એમાં લગાવ ઓછો થઈ જશે, અને લગાવ ઓછો થઈ જશે તો વાસ્તવમાં જીવતા આવડી જશે. પ્રારંભિક અવસ્થા કહું છું તમને, એમ સમ્યક દર્શનના પહેલાં, સમ્યક દર્શનના પહેલાં જે પાત્રતાના અંતર્ગત પરિસ્થિતિઓ બને છે, આવી બનતી હોય, નિરંતર આવી બનતી હોય, ત્યારે એવી ભૂમિ ઉપર, એવી પર્યાયની પરત ઉપર પ્રભુ પધારે છે, એના પર પરમાત્માના દર્શન થાય છે, એના પર પરમાત્માની દૃષ્ટિ થાય છે, એવી એવી પરત ઉપર જ વાસ્તવમાં શ્રદ્ધા સ્વભાવ તરફ ઝૂકે છે. એ જ શ્રદ્ધા પોતાની સાથે એટેચ થાય છે, પોતાના સ્વભાવની સાથે એને જોડાય છે. આ આપણી સોચ શ્રદ્ધાને પોતાના તરફ ઝુકાવવા માટે છે. આવી સોચમાં અંદરમાં શ્રદ્ધા કેળવાય છે, શ્રદ્ધા તૈયાર થાય છે, બાકી તો બધી ચાલી જ રાખે છે. આ ભેદ બુદ્ધિ છે, આ બહુ બધું વિચાર કરવા જેવો છે. જલ્દીથી જલ્દી કેટલું મતલબ કેટલું જ્ઞાન ફેલાવવાનું, કેટલું જ્ઞાન બધે ફેલાવવાનું કે જ્યાં પ્રયોજન બીજની સિદ્ધિ થતી નથી. તો એમ કહે છે કે જે વાસ્તવમાં જે નો કર્મ આદિ શરીર આદિ પદાર્થોમાં એને એનું લક્ષ કરીને ઉપયોગની બરબાદી કરીએ છીએ, તો 144મી ગાથા લખવી પડી આચાર્ય દેવે. દરેકને ખ્યાલ હશે મતિ જ્ઞાનને મર્યાદામાં લાવીને એને આત્મસન્મુખ કર્યું. મર્યાદામાં લાવવાનો અર્થ છે, મતિ જ્ઞાનને મર્યાદામાં લાવીને આત્મસન્મુખ કર્યું એનો અર્થ શું છે ખબર છે, હે ને. આ જેટલી બી સ્ટડી થાય છે ને એ મતિ જ્ઞાનમાં થાય છે, સ્વાધ્યાય મતિ જ્ઞાનમાં થાય છે, કેમ કે અવગ્રહીય આદિ ધારણા મતિ જ્ઞાનમાં થાય છે. સ્ક્રિપ્ટ મતિ જ્ઞાન લખે છે, રોલ શુદ્ધ જ્ઞાન કરે છે. આ છે એકવાર દેવલાલી લીધી હતી 144મી ગાથા, આપણે બોરીવલીથી જઈએ છે ને એ રીતે છે. મતિ જ્ઞાનમાં એટલે શું કે અપ્રયોજનભૂત જે છે એમાંથી ઉપયોગને પાછો વાળી અને પ્રયોજનભૂત તત્વ છે એના નિર્ણયમાં ઉપયોગને લગાવો, એ વાસ્તવમાં આત્મસન્મુખ કરવાની પ્રક્રિયામાં સૌથી પહેલાં મતિ જ્ઞાનનો રોલ આ છે. અને એને આખી સ્ક્રિપ્ટ લખી નાખી સાત તત્વમાં, હે ગે ઉપાદે શું છે, પછી શુદ્ધ જ્ઞાન એમાં શું કરે છે, હે ને. હવે એ શુદ્ધ જ્ઞાનને પણ કેવી રીતે મતલબ કે આત્મસન્મુખ કરે છે, સમયસર મૂલ આપો બતાવી દઉં. બે લીટીમાં 144 ગાથા, 144 બહુ મજાની વસ્તુ છે. કાલે છેલ્લી મિટિંગમાં નિમેશભાઈ તમારું ટેન્શન હટાવી દીધું કે કોઈ એવી ઉતાડ કરવાની જરૂર નથી, વિષય જેમ ખુલ્લું તેમ ખુલવા દો. એટલે મેં તો સારું, ચલો હવે કોઈ વિષયની કોઈ ગરજ નથી, એ બહુ સારી વાત છે. હે ને, કયું છે? હા, મતિ જ્ઞાનની તો ખ્યાલ આવી ગયો ને, જે ઇન્દ્રિયો દ્વારા બહાર પરની પ્રસિદ્ધિના કારણે વર્તીથી ત્યાંથી હટાવીને જે આત્મ પ્રસિદ્ધિના કારણો જે સ્વાધ્યાય આદિમાં તત્વ નિર્ણય આદિમાં ધારણામાં એમાં લગાવી દીધું. ધારણામાં સ્પષ્ટતા મતિ જ્ઞાનમાં થાય છે. પછી એ ધારણામાં સ્પષ્ટતા થયા પછી એ આત્મામાં એની એટેચ કરવાનું કામ હે ને, પ્રયોગ કરવાનું કામ કોણ કરે છે? શુદ્ધ જ્ઞાન. એટલે મેં કીધું મતિ જ્ઞાન સ્ક્રિપ્ટ લખે છે અને શુદ્ધ જ્ઞાન એનો રોલ ભજવે છે. કેવી રીતે જો એને લખ્યું છે, જબરજસ્ત લખ્યું છે. હા, મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યું. હવે એવો તથા નાના પ્રકારના નય પક્ષોના અવલંબનથી બરાબર છે થતા અનેક વિકલ્પો વડે. હવે એમાં બીજો કેવું વિશેષણ આપ્યું, આકુળતા ઉત્પન્ન કરનારી, એટલે મંદ આકુળતા ઉત્પન્ન કરનારી શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને. પહેલાં ક્યાં લગાવ્યું શુદ્ધ જ્ઞાનને? મતિ જ્ઞાને જે સબ્જેક્ટ આપી દીધો હે ને, આત્માના બધા સાત તત્વની ઓરથી એને શુદ્ધાત્માને વિષય આપી દીધો, ભગવાન આત્મા વિષય આપી દીધો શુદ્ધ જ્ઞાનને. હવે જે જીવ તત્વ કે જીવ દ્રવ્ય બધા વિષયો આપી દીધા, હવે શુદ્ધ જ્ઞાન શું કરે છે? નયોના પ્રયોગ દ્વારા એના તાત્કાલિક અને ત્રૈકાલિક ધર્મોની ઓરથી હલાય ને, તાત્કાલિક ધર્મ અને ત્રૈકાલિક ધર્મ. કારણ કે શુદ્ધ જ્ઞાનમાં એક એવી ક્વોલિટી છે નિમેશભાઈ કે શુદ્ધ જ્ઞાનમાં ફેલાવવાની બી ક્વોલિટી છે અને સમેટવાની બી ક્વોલિટી છે. ફેલાવાની ક્વોલિટી કેમ છે? કેમ કે શુદ્ધ જ્ઞાનમાં નય હોય છે એટલે એનામાં ફેલાવાની ક્વોલિટી છે. કોઈ વસ્તુને હર પડખેથી ક્લિયર કરી નાખવી, હર વસ્તુથી એને ક્લિયર કરી અને એમાં વાસ્તવમાં ઉપયોગ નિર્ણય કરવો, સ્પષ્ટતા કરવી, એ પોતાની બનાવી લેવી. બુદ્ધિમાં નિર્ણય મતિ જ્ઞાન કરાવે છે અને શ્રદ્ધાના પોષકવાળો નિર્ણય શુદ્ધ જ્ઞાન કરાવે છે. તત્વોનું જ્ઞાન મતિ જ્ઞાનમાં થાય છે અને તત્વ જ્ઞાન શુદ્ધ જ્ઞાનમાં થાય છે. મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન આવા ડિફરન્સિયસ કદાચ તમને કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો. મતિ જ્ઞાનમાં તત્વોનો નિર્ણય થાય છે કે આ સાત તત્વ છે, પણ એમાં હું આ જીવ તત્વ છું એવો નિર્ણય એ શુદ્ધ જ્ઞાનમાં થાય છે. કેમ કે એની પાસે એ નિર્ણય કરવાની એક એની પાસે ટેલેન્ટ છે. કઈ ટેલેન્ટ છે? એમાં નય પડે છે. તો નય દ્વારા એ શુદ્ધાત્માને હર પડકેથી એની ત્રૈકાલિક ધર્મો કયા છે અને એના તાત્કાલિક ધર્મો કયા છે. તાત્કાલિક એટલે પર્યાયમાં યોગ્યતાઓ કેવી બને છે અને એવી હોવા છતાં તાત્કાલિક ખ્યાલમાં આવ્યું ને જે રાગ આદિ એવી તાત્કાલિક ધર્મ છે. રાગ પણ આત્માનો ધર્મ છે, ધારણ કરવાવાળો ધર્મ છે, કેમ કે રૂપે પરિણમે છે, પણ કેવો છે? તાત્કાલિક છે. અને એને જાણવાવાળો સ્વભાવ જ્ઞાન કેવો છે? ત્રૈકાલિક છે. એમ તાત્કાલિક ને ત્રૈકાલિક ધર્મની ઓરથી સ્પષ્ટતા કરી અને તાત્કાલિક ધર્મ પર દ્રષ્ટિ છોડી ત્રૈકાલિક ધર્મોના ધારક ધર્મી હલાવ્યો ને એને એપ્રોચ કરી, શ્રદ્ધાને એની સાથે જોડાય એવો એપ્રોચ કરી અને શું કરે છે? ભાવ શુદ્ધ જ્ઞાનરૂપ પરિણમે છે, નિર્વિકલ્પ થઈ જાય છે. લખ્યું છે આપણે, કેમ કે એને જે શુદ્ધ જ્ઞાન દ્વારા જે નયો દ્વારા આવે જે ને આ નયથી શુદ્ધ છે ને આ નયથી અશુદ્ધ છે સ્પષ્ટતા થતાં 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 એનો વિચાર પણ કેવો લાગે છે, એનો વિકલ્પ પણ કેવો લાગે છે? આકુળતાજન્ય લાગે. લખ્યું છે એમાં મંદ આકુળતાજન્ય. તો એને સમેટવાનો ઉપાય કયો છે? નિર્વિકલ્પ થઈ જવું. લખ્યું છે જુઓ. હા, ક્યાં ગઈ? હા, તથા નાના પ્રકારના નય પક્ષોના અવલંબનથી થતા અનેક વિકલ્પો વડે હે ને આકુળતા ઉત્પન્ન કરનારી શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓને. પાછો કેવું કહી દીધું? આકુળતા ઉત્પન્ન કરનાર છે. હવે ક્યાં સુધી આ નયથી શુદ્ધ છે ને આ નયથી અશુદ્ધ છું એવું એ હવે તમને એમાંથી નીકળવું, એનાથી બી આગળ નીકળવાનું, એટલે નીકળીને બીજે જવાનું નહીં, એનાથી આગળ એટલે સ્વરૂપમાં ઠરવાની વાત બેસે છે કે નહીં. તો કંઈ હવે આ વિભાગ આ પણ હવે મને બોજો લાગે. બોજો શાના આધાર પર? હવે જ્યારે ઘર નજદીક આવતું હોય તો ઘરના વિચારો હવે આપણને ખલેલ પહોંચાડે. હવે કોઈ વસ્તુ ભોજનમાં પીરસાઈ ગઈ તો બધું એની જાણકારી લઈ લીધી, આ છે શુદ્ધ છે બરાબર છે સ્વાદિષ્ટ છે, જે બી તેને જે રીતે પરીક્ષા કરવી હોય કરી લેજો. સ્વાદિષ્ટ છે ને શુદ્ધ છે બે હે ને. હું મારા ઘરે એમ કહું કે મને શુદ્ધતાથી મતલબ છે, સ્વાદથી મતલબ નથી. આ બનાવું કે તે બનાવું મને પૂછે રોજ, તો મેં તો શુદ્ધ હોવું જોઈએ થાળીમાં, મને સ્વાદથી કોઈ મતલબ નથી. હલાવ્યું કે નહીં, ખાડો ભરવું છે એ છે. તો જે બી જે રીતે તમે પરીક્ષા કરી લીધી, હવે એનું સેવન કરવાનું હોય અને પત્ની આવે અને પછી એનું વર્ણન કરે, એને ગુલાબજાંબુનું વર્ણન કરે તો કેવી પરેશાની થાય? અરે એમ નહીં, તમે મોઢામાં તમે જો આ બધું પ્રેક્ટિકલ છે. તમે એને જ્યારે તમે સેવન કરો છો અને પછી પૂછે ને કેવું લાગે છે તો બી બરદાસ્ત નથી થતું. તું ચૂપ રહે કે હમણાં જે છે મને હવે જરા એને ભોગવવા દે. થાય એ મેન્ટાલિટી થાય છે, સાયકોલોજી છે કે નહીં આ રીતની, કે પૂછે ને કેવું છે તો એમ થાય કે કેવું છે. એટલું જો સમજવા જઈએ, ઉપયોગ લગાવવા જઈએ તો આ કેવું છે એનો સ્વાદ જતો રહે. એ છે આ અનુભૂતિ, એની અનુભૂતિ ને આ અનુભૂતિમાં કેટલીક સામ્યતાઓ છે એટલે બતાવી છે. બાકી એની તો અનુભૂતિ જ નથી હોતી, એ તો જ્ઞાનાનુભૂતિ છે. અરે ત્યાં એનો રાગ છે એની પણ અનુભૂતિ નથી હોતી, એ તો રાગનું જ્ઞાન થાય એટલે જ્ઞાનાનુભૂતિ છે. અને જ્ઞાન રાગની અનુભૂતિ છે ત્યાં સુધી બીમાર છે, અને જ્ઞાનની અનુભૂતિ છે તે સ્વસ્થતા છે. એ છે આખું બધું, આ બહુ બધું રહસ્ય છે આની અંદર. ત્યાંને ત્યાં જ છે બધી વસ્તુ. હવે જ્યાં નયો દ્વારા બહુ ખુલાસા થઈ ગયા, આ થઈ ગયા સાહેબ, હવે ખુલાસા થઈ ગયા એનો અર્થ કે સ્વાધ્યાય બંધ કરી દેશે એમ નહીં. ગણધર દેવી છેલ્લા પ્રવચન સુધી ભગવાન મહાવીરની સભામાં રહે છે, નહીં તો આનો લોકો અર્થ બીજો કાઢે છે કે આપણને તો ખબર પડી ગઈ છે. ચાર જ્ઞાનના ધારી ગણધર દેવ છેલ્લા પ્રવચન સુધી પ્રવચનમાં હોય છે, પ્રવચન સમાપ્ત થઈ જાય પછી આવતા જ નથી. ભગવાન મોક્ષ જાય એનાથી મને મતલબ નથી, મારે તો પ્રવચનથી મતલબ હતો. છે કે નહીં હિસ્ટ્રી? છેલ્લું પ્રવચન થઈ ગયું હેને, ધનતેરસ ન થયું ને, પછી છેલ્લા દિવસે દર્શન આપ્યા પછી એના એક દિવસ પડીને છેલ્લી દિવેદની ક્યારે ખરી? ધનતેરસ, ચૌદસે ન ખરી, વીર શાસન જયંતિ આવે છે ને, તમે સમજો તો એની વાત છે ને. પછી દર્શન આપ મળ્યા ને પછી તો બોલ્યા જ નહીં ભગવાન. તો જે છેલ્લું પ્રવચન પત્યું તો ગુણાવવા માટે નીકળી ગયા કે હવે આજે છેલ્લું પ્રવચન છે, હવે આપણું કામ નથી. ભગવાનના માટે આપણે ભગવાનની સાથે વાસ્તવમાં આટલો જ રિલેશન, એમની જે ગાઈડલાઇન છે ને એને એટલે એટલો જ આપણે ભગવાન સાથે રિલેશન. એનાથી વધારે હોય તો ગ્રહિત મિથ્યાત્વ આવી જાય છે. તમને આ વસ્તુ પકડજો તમે, હે ને. દેવશાસ્ત્ર ગુરુ સાથે આપણું કેટલું કામ છે, એમની દિવ્યધ્વનિ સાથે હે ને, એમની ગાઈડલાઇન સાથે. એનાથી કોઈ વધારે આપણને કોઈ ભાવ લાગે, વધારે કોઈ અગર કોઈ સંબંધ લાગે તો સમજી લો કે બીજું કંઈક તારું કાર્ય સફળ કરવા માટે તું મથે છે. એ ગ્રહિત મિથ્યાત્વ આવી જશે કે દુકાન સારી ચાલે એ વાત ઘૂસી જશે. એનાથી બીજો કોઈ સંબંધ નથી. ભગવાન સાથે આપણે કેટલું કામ, બસ એટલું જ કામ છે. એ રીતે જુઓ અહીંયા. હા કે જુઓ, કઈ વાર ટાઈમ થઈ જાય તો પેલું અહીંયા હતું ને હમણાં પાર્લામાં પ્રસંગ, તો ઓલી 5 મિનિટ આપવામાં આવે તો થોડીક મિનિટ થોડો સમય બાકી હોય ને સેકન્ડ, એટલે ઓલા આમ બગાડે ખટખટ ખટખટ ખટખટ. તો મને એ વખતે ખ્યાલ આવી ગયો કે આ બધી સારી પદ્ધતિ છે. જુઓ જે શું કહે છે કે શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શુદ્ધ જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો, બરાબર છે. કેવી રીતે કરવાની? જો આકુળતા ઉત્પન્ન કરવા વાળી છે, લાગે કે ના લાગે, આ તત્વ અભ્યાસ તત્વ ચર્ચાઓ કરીએ છીએ એમાં પણ મંદ આકુળતા છે, પરંતુ એ આત્મસન્મુખ વાતો હોવાના કારણે એને વ્યવહારમાં સ્થાન આપવામાં આવ્યું છે. અને આકુળતા બી થઈ રહી છે, વિકલ્પ બી છે, વિકલ્પની સાથે સાથે જ્ઞાન છે. એક અલગ ડિપાર્ટમેન્ટ જે ખોલેલો છે ને, એક એમાં એને આ હેલ્પ કરી રહ્યું છે, એમાં નિમિત્ત બની રહ્યું છે, એનું પોષણ થઈ રહ્યું છે. એટલા માટે આ પ્રવૃત્તિ થોડી આપણને જાયજ બી છે વ્યવહારના પક્ષમાં, અથવા તો આને સ્થાન મળ્યું છે શાસ્ત્રમાં, નહીં તો આ હોત જ નહીં. કહે બી છે મુનિરાજ કે મને છઠ્ઠા ગુણસ્થાનમાં આવું પરવડતું નથી, આવું હોતું પણ નથી, પરંતુ સ્વરૂપમાં રહેવાતું નથી એટલે આ છઠ્ઠામાં આવવું પડે છે. તો આવવું પડે છે તો એવું કાર્ય કરું છું છઠ્ઠામાં કે તત્ સાતમામાં જવાય, તો તત તત્વ વિચાર કરું છું. તો આ ફરીથી આ જ પદ્ધતિ આત્મખ્યાતિ ટીકા દ્વારા, એના સંસ્મરણો દ્વારા ફરીથી એ પરિણતિ જે હોય છે એ પરિણતિના બલથી શુદ્ધોપયોગમાં ચાલ્યો જાઉં છું. ખ્યાલ આવ્યું કે નહીં? બધા કન્સેપ્ટ એટલા ક્લિયર છે, એમાં કોઈ જગ્યાએ નિષેધ કર્યો છે તો એના નિષેધ પાછળનો અર્થ એવો નથી કે એમાંથી કોઈ આપણને પાપમાં લગાડવા છે. એ છે આ બધી વસ્તુ છે. જો આત્મસન્મુખ કરતો, હવે કેવી રીતે આત્મસન્મુખ કરવાનું? શુદ્ધ જ્ઞાને કેવી રીતે આત્મસન્મુખ? નિર્વિકલ્પ થઈને લખ્યું છે અંદર, જુઓ, અત્યંત વિકલ્પ રહિત થઈને, એનું નામ શુદ્ધ જ્ઞાનથી નિવૃત્તિ. નિર્વિકલ્પ હોતી નિવૃત્તિ, નિર્વિકલ્પ થઈને તત્કાળ જ નિજ દ્રષ્ટિ પ્રગટ થતા આદિ મધ્ય અંત રહિત અનાકુળ કેવળ એક આખા વિશ્વમાં ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાનગન પરમાત્મા રૂપ સમયસ્થાને જ્યારે આત્મા અનુભવે છે, આત્મા આત્માને અનુભવે છે અર્થાત વર્તમાન ઉપયોગ એમાં એ સદૃશ્ય થઈ જાય છે, તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે. વાસ્તવમાં આત્મા એને જાણ, નિર્વિકલ્પ થયો તો આત્મા જાણ્યો. હવે આમાં એક ખાસ એક આપણને આમાં બહુ પ્રશ્ન થાય છે, એ વસ્તુ કહું. સમ્યક દર્શન સમ્યકપણે દેખાય છે અથવા શ્રદ્ધાય છે અને જણાય છે, તેથી સમય સારા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. એક ભાઈએ પૂછ્યું, સમ્યક ચારિત્ર કેમ ના લખે? એને પ્રશ્ન કરવાવાળા તો કરે જ છે. મેં કીધું લખ્યું છે. મેં કીધું ક્યાં લખ્યું છે બતાવો ભાવિનભાઈ, ક્યાં લખ્યું છે? મારામાં છપાયેલું છે. તમારામાં છે? કાઢીને બતાવો ક્યાં લખ્યું છે. અરે આ નિર્વિકલ્પ થયો એ સમ્યક ચારિત્ર નથી? એ તો એ બતાવે છે કે સમ્યક ચારિત્ર થતાં, શુદ્ધોપયોગ થતાં, સ્થિરતા થતાં આત્મા એમાં જણાયો, આત્મા ભોગવાયો. જણાયો એટલે શ્રદ્ધાયો, દેખાયો, સંવેદનમાં આવ્યો. સંવેદનમાં આવ્યો એટલે શું? નિર્વિકલ્પ વસ્તુ જે છે એ નિર્વિકલ્પનો ટ્રસ્ટ જે હતો પહેલાં એ પ્રતીતિરૂપ થઈ ગયો. કાલે આવ્યું હતું પ્રવચનમાં, હે ને, અહીંયા ચોથા ગુણસ્થાનની બહુ વિરોધ થાય છે ને, ચોથા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગ ના હોય. પણ એમ કહે છે કે જ્યારે સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનમાં લખ્યું અને શુદ્ધોપયોગમાં જ સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે એમ લખ્યું, તો પછી જો ચોથા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગ ના હોય તો પછી સમ્યક દર્શન કેવી રીતે લેશે? લોજિક આ છે એમાંથી, હે ને. સૌથી પહેલાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે તો કયા કયા પોઝિશનમાં થશે? સાંભળતા સાંભળતા થશે, વિચારતા વિચારતા થશે. એ બધું તો બાહ્ય છે. હવે એ તત્વનો નિર્ણય પણ બહાર રહી ગયો, એ તો પૂર્વ ભૂમિકાવાળી વાત હતી. શુદ્ધોપયોગ, શુદ્ધોપયોગ નિર્વિકલ્પ વસ્તુની પ્રતીતિ નિર્વિકલ્પ થઈને જ થાય છે, તો જે પ્રતીતિ સમ્યક કહેવાય. એના પહેલાં કેવી કહેવાય, હે ને? આગમ, આગમના આધાર ઉપર તમારી વાત સાચી, પણ એ પહેલાં સમ્યક ના કહેવાય. બરાબર છે, એ અહીંયા કહ્યું. તો એટલા માટે ત્યાં શુદ્ધોપયોગની વાત આવી. અને ગુરુદેવજી વારંવાર કહે છે કે અગર જો તમે ચોથા ગુણસ્થાને, હા, એવી લેવલનો શુદ્ધોપયોગ નથી કે જે મોક્ષને સાધે, એટલા માટે કોઈ જગ્યાએ એમ કહ્યું હોય કે ચોથા ગુણસ્થાનના શુદ્ધોપયોગને એ રીતે વાસ્તવમાં નથી અથવા ઉપચારથી જ એમ કહેવામાં આવે છે. કેવી ક્વોલિટીનો નથી? કે મોક્ષને સાધે. સાતમા ગુણસ્થાન સુધીનો શુદ્ધોપયોગ મોક્ષને સાધે એવી ક્વોલિટીવાળો નથી હોતો. એટલે ત્યાં તો આગળ જઈને તો શુદ્ધોપયોગ બારમા ગુણસ્થાનમાં જ કહ્યું. એવા પણ એવા બી મળે છે કન્સેપ્ટ. કેમ કે જે બારમા ગુણસ્થાનને યોગ્ય શુદ્ધોપયોગ છે એ અંતર્મુહૂર્તમાં વાસ્તવમાં અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ લઈ આવે છે. ભાવ મોક્ષ, જીવન મુક્ત કરી દે છે જીવને. અને એના પછી એ જ એ આયુ પૂર્ણ થતાં અશરીરી બનાવી દે છે જીવને. ખ્યાલ આવે? એ છે કન્સેપ્ટ. એ ભવ્ય નિર્વાણને પ્રાપ્ત થાય છે. આ પૂરી યાત્રા છે આપણી, હે ને. આ યાત્રા કોની છે? ટિકિટ લઈ લો પહેલાં, બુકિંગ કરાવો, હે ને, ઓફિસમાં મળે છે. તો એ એ રીતે છે આ બધી વસ્તુ. ભાઈ બહુ જબરજસ્ત વસ્તુ છે આમાં. જુઓ આગળ. હા, જે આ બધા જે પરિણામો છે, અંતરંગ પરિણામને યાદી, એ બધા કેવા છે? પૂતગલના પરિણામ છે, આત્માનો તિરસ્કાર કરાવવાવાળા છે. તેમાં જે અભેદ બુદ્ધિ કરે છે, ઉદાહરણ બી આપી દીધું, ખ્યાલ આવી ગયો ને કેવી રીતે અભેદ બુદ્ધિ કરે છે? કે સહજ લાગે છે એમાં તો એમાં શું, આ તો હોય જ ને વેપાર આદિ, તો હોય જ ને, આ હોય જ. પણ એ વેપાર આદિ શું છે એ તો નક્કી કર. વ્યવહાર આદિ શું છે, તારા મોક્ષ માર્ગમાં, મુક્તિના માર્ગમાં કેટલા સહાયક છે એ તો નક્કી કર. અરે એમાં ઊભા રહેવાથી મુક્તિનો માર્ગ ચૂકાય છે એ તો નક્કી કર. એ વિરોધ, એ મોક્ષ માર્ગના પ્રતિપક્ષી કાર્યો છે એ તો નક્કી કર. આપણું કામ તો નક્કી કરવાનું છે. બાકીના બધા કાર્યો તો કર્મમાં, વ્યવસ્થામાં વ્યવસ્થિત છે. એ બધા વેપાર વ્યવહાર બધું એ બધા ઉદયોના પ્રકરણો છે. પણ એમાં આપણે ક્યાં, આપણું કામ શું છે, આપણી હયાતી ક્યાં છે, વાસ્તવમાં આપણું કર્તવ્ય શું છે, નિર્ણય કરવાનું કે આ બધા કાર્યો જે છે એ કાર્યો એ નિર્ણય કરવાનો અને એ પ્રમાણે શ્રદ્ધાને કેળવવાનો. કહેવાનો વાસ્તવમાં આપણો આપણો અધિકાર નથી. લોકો પછી એને જે શ્રદ્ધાની વાત છે વાણીમાં લાવી દેશે. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે જ થશે એ તો બધી વાત. બહારમાં તો જે ચર્ચાઓ જે થશે ને એ તો વ્યવહારમાં તો નિમિત્તની પ્રધાનતાથી જ થશે. હમણાં અમારે જે સવારે આવતા હતા ત્યારે અક્ષયભાઈ, બહુ વરસાદ હતો. અમે તો બહુ પ્રેક્ટિકલ લઈએ છીએ આ વાતને, એટલો બધો વરસાદ હતો તો મેં સહજ ભાવે અમે કીધું આને કે આટલો બધો વરસાદ હોવા છતાં બી જ્યારે પારલા મંદિરમાં ઘૂસીએ છીએ તો આપણને પ્રવચનમાં કોઈ પ્રતિકૂળતા લાગતી નથી એવી વ્યવસ્થા થઈ જાય છે. એને વરસાદ આવે છે કે નહીં એ ખબર જ નથી પડતી હે ને, કોઈ બી કમ્પાઉન્ડમાં કેમ્પસમાં કે ક્યાંય બી. તો એને કહ્યું કે નહીં કેટલી જબરજસ્ત વ્યવસ્થા, અને એટલે મેં કીધું કે એ બધી વ્યવસ્થામાં જે બધા કાર્યકર્તાઓ અને એની ગાઈડલાઇન આપવાવાળા આ બધું એ બધી કોની ચર્ચા થઈ? નિમિત્તની ઓળતી. પછી એ બધું સમેટવું હોય તો કેવી રીતે સમેટાય? કે ભલે એ બધું હતું પણ એ તો કાર્ય એના સ્વકાલમાં થવાનું હતું એમ જ થાય છે, કોઈનાથી નથી થયું. અગર જો એના પર આવીએ છીએ તો આ વિકલ્પો સમેટાય છે. ચર્ચા તો નિમિત્તોની ઓળથી થશે હે ને, અરે નિશ્ચયની વાતો કરવી એ પણ વ્યવહાર છે. હાલ આવ્યો કે નહીં? એ અનુભવો નિશ્ચયની વસ્તુ વિષય વસ્તુને એનું નામ પરમાર્થ છે. એટલે જે પરમા ભગવાન આત્માની વાતો કરીએ છીએ એ બી તો વ્યવહાર છે. કોઈ બી વાણી વ્યવહાર તો તમે જે બી જે જો જ્યારે આત્માને સમ્યક દર્શન થશે ને અને જ્યારે સ્વરૂપમાં ના રહેવાય ને એટલે વ્યવહારમાં પછી બધા ગપ્પા મારવાની વાત આવશે. કેવી રીતે થયું? આમ હતું, તેમ હતું, આમ હતું, તેમ હતું, એ બધા એ કથોને આ બધા પછી શું કરે? ટાઈમ ક્યાં પસાર કરવો? એ રીતે છે. તો સમ્યક દર્શન જેટલી બી વ્યવહારમાં પછી નિમિત્તમાં કોણ નિમિત્ત બન્યું ને ક્યારે નિમિત્ત બન્યું ને શું થયું ને શું થયું, જે થયું એ થયું હે ને. ચાહે આપણા સમ્યક દર્શનમાં નરકમાં થયું કે સિમંદર ભગવાનના દરબારમાં થયું, સમ્યક દર્શનમાં શું અંતર છે? ખ્યાલ આવ્યું કે નહીં? તો એ રીતે જ આ કન્સેપ્ટ. તો તરત જ તમારા જે સમસ્ત વિકલ્પોને સમેટવામાં અધ્યાત્મની જે તત્વની જે ધારા છે, તત્વની જે ગાઈડલાઇન છે, એનાથી બધા જ વિકલ્પોનું સમન થઈ જાય છે. કેમ કે એમાં સમાધાન મળે છે. ખરેખર કોણે કર્યું એ કાર્ય? તો એના થવાના સ્વકાલમાં થયું છે. એ વાત આવી એટલે બધી ચર્ચા સમાપ્ત થઈ ગઈ હે ને, બધા વિકલ્પો શાંત પડી ગયા કે બરાબર. તો અને એ રીતે લેવા છે કે પ્રસંગો તો આવશે, તત્વની ચર્ચાઓમાં પણ આ બહારમાં બધી વ્યવહારની વાતો તો આવશે. બહુ ઉપયોગી છે આ જે તત્વનો નિર્ણય ને તત્વની પ્રતીતિ, બહુ ઉપયોગી છે. બાકી બધી આ જે કહ્યું ને જે આ બધી જે આપણે આ બહારના પ્રસંગોમાં અગર જો પેલું કથન નથી આવતું, આપણને પેલી યાદ નથી આવતી આ પ્રસંગમાં જે હમણાં કહ્યું એમાં હે ને, અથવા એ વસ્તુ તરફ ધ્યાન નથી જતું, તો પછી સામ અભેદ બુદ્ધિ છે. નો કર્મમાં આ જે વ્યવસ્થાઓ થઈ ને એમાં અભેદ બુદ્ધિ છે. અને એનામાં થવાવાળા જે લોકોના જે ઉઘાડરૂપ જ્ઞાન ટેલેન્ટ છે ને, તો એક સર્વસમની માં અભેદ બુદ્ધિ છે. અને બીજું સામાં ને એવા કરવાવાળા જીવો પણ એને સમર્પિત હોય છે, એવી કસાયની બનતાવાળા. પણ આ બધું આ કાર્ય જે પણ કોઈ થયું એના સ્વકાલમાં થવાયું કે થયું છે એ વાતને જો તમે નથી મુખ્ય કરતા અથવા એને તમે સિદ્ધ નથી કરતા, એન્ડ ઓફ ધ સીન તમારું એ કરેક્શન નથી આવતું, તો આ બધામાં આપણે જે રોકાયેલા રહીએ છીએ એ કર્તવ્ય રૂપે ભાસે છે. અને એમાં કર્મ અને નો કર્મમાં અભેદ બુદ્ધિ. હવે લાગે તમને આમાં કર્મ અને નો કર્મમાં અભેદ બુદ્ધિ? ગોળમાં ગડપણ છે એમાં કંઈ વિચારવું પડે છે? એવું અહીંયા કહે છે કે મારે અભેદ બુદ્ધિમાં કાંઈ વિચારવું પડતું નથી, અમને એની પ્રેક્ટિસ છે અનાદિથી, એવું અહીંયા કહે છે હે ને? એને અભેદ બુદ્ધિ કહી છે. જુઓ આ હું છું એ મને આત્માના કર્મમોહ આદિ અંતરંગ તથા નોકર્મ શરીર આદિ બહિરંગ આત્મતિરસ્કારી પૂતગલના પરિણામો છે એ વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે એ હું છું અને હું એ છું, એ મારા છે અને હું એના એનું છું, એવું માનવામાં અને એવું અનુભવવામાં આ જીવને અનાદિથી એમાં કોઈ ભૂલ લાગતી નથી હે ને. એ અજ્ઞાનપણું છે જે એ દુઃખનું પ્રત્યક્ષમાં કારણ છે, તો બી એમાં એ વાસ્તવમાં શું છે એને ભૂલ નથી લાગતી, એ અભેદ બુદ્ધિ છે એમ અહીંયા કહે છે. અને આવું માનશે ત્યાં સુધી અપ્રતિબુદ્ધ છે. અપ્રતિબુદ્ધ છે એમાં તમને રસ નહીં આવે, એ ફળની ઓરથી લો. આવું માનશે ત્યાં સુધી અનંત દુઃખી છે. ખ્યાલ આવ્યો? ત્યાં સુધી અનંત દુઃખી છે એમ અહીંયા કહ્યું છે. હવે જે તો પછી સુખી થવાની રીત બતાવો. ખરેખર તો સુખી થવાની વાત તો આવે છે 31મી ગાથામાં એની વિધિ. પણ આચાર્ય અમરચંદ્ર દેવને આપણા પર બહુ કરુણા છે કે આ બધા લોકો બધા વેપારી છે, બહુ બિઝી છે, તો આપણે 31મી ગાથા સુધી રાહ નથી જોવડાવી. તો આ બીજો પડાવ જે ટીકામાં એમને લખ્યો એ પ્રતિબુદ્ધ થવાનો પડાવ લખ્યો છે. તો પછી આનું ઉપાય શું છે? તો કે પ્રતિબુદ્ધ થવું એ ઉપાય છે. તો પછી પ્રતિબુદ્ધ કેવી રીતે થવું એ પડાવ બીજો પડાવ છે, એની ચર્ચા આપણે કાલે કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી હું આત્મ સ્વરૂપ
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજા નંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ અશરીરી સિદ્ધ દશાને પ્રાપ્ત રુજબાદિતિ મહાવીર પર્યંત 24 જીનેન્દ્ર ભગવાન નવ જય દિવ્યધ્વનિના દાતા રેવા સિમંદર આદિત્ય અજિત વીર્ય પરંત વિશ્વરૂમાન જીનેન્દ્ર ભગવાન નવ જય ધ્રુવધામના ધ્યાનની ધક્તિ ધૂણીને ધકાવનાર અડજ્ઞાન બલના ધારક એવા શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાન નવ જય સ્યાદવાદરૂપ અનેકાંતમય સમય સારાધિ સમસ્ત જીનવાણી માત નવ જય પ્રમત પ્રમદ શામાં ઝોલનારા કલિકાલ સરોગ્નદેવ કુનકુનાદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવાન નવ અતિન્દ્રિય આનંદના નિધાનરૂપ પરમાત્માના અપૂર્વ દર્શન કરાવનાર અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુ દેવ નવ જય હો કહાન ગુરુ મહિમા બતાવનાર પ્રસમ રસમાં મગ્ન પ્રસમ મૂર્તિ ભગવતી માત નવ જય હો અપૂર્વ શરણાત્મસિદ્ધિના દાતા રેવા કૃપાળુ દેવ તથા સર્વ જ્ઞાની ધર્માત્માઓનો જય શ્રી પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો નિજ નિધિ નિજ મે બતાય યહ અનંત ઉપકાર હૈ ઉસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હૈ બોલો સ્યાદવાદરૂપ અનેકાંતમય નિત્ય બોધક જિન વાણી માત નો